श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट, श्री पर्युषण महापर्व संवत 2052, श्री आत्मसिद्धि दशानिका महोत्सव संपूर्ण आत्मसिद्धि स्वाध्याय प्रवचन क्रमांक 15, विषय सूत्र छठू पद मोक्ष मार्ग मर्म, गाथा 112-118, स्वाध्यायकार श्री वसंतभाई खोखाणी।
महादेव्या कोक्षीरत्नम् शब्दजितर्वात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचननायकम् प्रभुतत्वलोचननायकम्।
श्री आत्मसिद्धि शास्त्रनी 111 ગાથાઓનો પાઠ આપણો પૂરો થઈ ગયો છે। છઠ્ઠા પદની અંદર મોક્ષના ઉપાય સદગુરુ બતાવે છે, અને એ મોક્ષના ઉપાય એ જાણવાનું ત્યારે જ આપણને ઉપકારી થાય કે જ્યારે એ ઉપાય આદરવા કેવી રીતે, એ ઉપાય આચરવા કેવી રીતે। ઉપાય તો બતાવે કોઈ, પણ તે ઉપાયનું જો આચરણ ન થાય, તે ઉપાય આપણે આદરીએ નહીં, તે ઉપાયને ચરિતાર્થ કરવા માટે થઈને કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ ન થાય, તો તે ઉપાયથી જે લક્ષ્ય બતાવ્યું છે તે સિદ્ધ કેવી રીતે થાય। સદગુરુએ એવી કૃપા કરીને આ ધર્મ છે એ ઉપાયને ચરિતાર્થ કરવા માટેનું અદ્ભુત એક સાધન છે, સાધના છે, ઉપાસના છે, આરાધના છે। સાધન વિના સાધના ન થાય, અને સાધના વિના સિદ્ધિ ન થાય। તો એ સાધન માટે સુધર્મનું સ્વરૂપ શું હવે? ઉપાયો તો આ સર્વસંમત કીધા, અવિરોધ કીધા, અચૂક કીધા, પણ એ ઉપાયોને આ જીવ કઈ રીતે કારગત કરી શકે એનું સ્વરૂપ એ સુધર્મનું સ્વરૂપ છે। અને એ સુધર્મના સ્વરૂપની અંદરના જે પાસા છે એમાં પહેલું પાસું, જે જીવ છે જેણે એ ઉપાય આરાધવો છે એણે પોતાની દશા બનાવવી પડે, જિજ્ઞાસુ દશા। આ પહેલું પગથિયું કે જિજ્ઞાસુ દશા જોઈએ, જેમાં જેને કહી છે કે ક્ષાયોપશમ લબ્ધિ અથવા તો વિશુદ્ધિ લબ્ધિ। એ જ્યાં સુધી પોતાના પાત્રની શુદ્ધતા ન થાય ત્યાં સુધી સદગુરુનો બોધ એટલે દેશના લબ્ધિ લેવી હશે, પણ વિશુદ્ધિ લબ્ધિ વિના દેશના લબ્ધિ કારગત થાય નહીં। એટલે ભગવાને કહ્યું કે ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને, અને તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન। જો જો ત્યાગ વિરાગનો એકાંતે નિષેધ કરવાની કુબુદ્ધિ આપણામાં જાણે અજાણે પણ ન આવે। ધર્મનું સ્વરૂપ સંયમ છે, વિતરાગના માર્ગનું સ્વરૂપ સંયમ અને તપ છે। તપ તિતિક્ષા સાથે કરવું, સહન કરવાની વૃત્તિ સાથે, જગત એને દેહ દમન વગેરે ગમે તે આવા વાતોડિયા તો ગમે તેવા શબ્દો કહીને આપણને ભરમાવશે કે જૈનોમાં તો તમારે કાયાને કષ્ટ આપવાનું છે ને દેહનું દમન છે, જેવું એવું એ તું તારું ડાપણ તારા ઘરે રાખ। અમારા સર્વજ્ઞ પરમાત્માએ અમને દેહ જળ છે, પર છે, એટલે દમનની વાત જ નથી, અમારે રાખવો જ નથી દેહ, પછી ક્યાં આમાં વાત છે? દેહને પુષ્ટ કરવો એ ધર્મ નથી, એટલું અમારું શ્રદ્ધાન છે હવે, માટે એ વાતમાં ક્યાંય પડવું નહીં। દશા કશાય નહીં ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દશા, અને ત્યાં આત્માર્થ નિવાસ। આવી જિજ્ઞાસુપણુંની પહેલી અવસ્થા યોગ્યતા પ્રાપ્ત થઈ એટલે જોગ પ્રાપ્ત થવાનો। એ જોગ પ્રાપ્ત થાય કે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, સદગુરુનો બોધ થાય આ દશાની અંદરનું, કે ભાઈ દશા તો બરોબર યોગ્ય અમે બનાવી છે, આત્માર્થ માટે જ બનાવી છે, એમાં સદગુરુનો જોગ થાય તો પામે સમકીતને। આ એના ધર્મના સ્વરૂપમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રમાં સમકીતની પ્રાપ્તિ થાય, યથાર્થ શ્રદ્ધાન થાય, આત્માની ઓળખ થાય, આત્માનો પરિચય થાય, અને આ એનું જોગાનું જોગ થયો, પોતાની દશાની યોગ્યતા અને સદગુરુના બોધનો જોગ, આ જોગાનું જોગ થતા ગ્રંથિ ભેદ થાય. અત્યાર સુધી જીવ અનંતવાર ગ્રંથિ ભેદ સુધી ગયો છે, મૂંઝાઈને પાછો વળ્યો છે. મોહનીએ જોર કર્યું છે, મોહનીએ રૂપાંતર કર્યું છે, અને એના એવી બધી આત્મીયતા ઠસાવી દીધી છે કે આ દોષથી મને કાંઈ નુકસાન થશે નહીં, હું ગમે ત્યારે પણ એ દોષને ટાળી શકીશ. આવી ભ્રાંતિના કારણે જીવ ક્યારેય પણ ગ્રંથિ ભેદ કરી શક્યો નથી. ચોથા ગુણસ્થાનકમાં આ ગ્રંથિ ભેદ કરવો એક અપૂર્વ કરણ આવે છે. આ દશા વિના એને બોધ પ્રાપ્ત થયો છે અત્યાર સુધી, એટલે ગ્રંથિ ભેદ થયો નથી. જોગ અને યોગ્યતા, જોગાનું જોગ જે સમયે થાય છે, જ્ઞાની પુરુષ કહે છે કૃપાળુ દેવે વ્યાખ્યાન સાર એક ની અંદર કહ્યું છે કે તે સમયે ફટાક કરતું એ જીવ કરડિયા કરીને આગળ વધે છે અને પોતાની બધી જ મર્યાદા ઉલ્લંઘી અને અપૂર્વ કરણનો આશ્રય લઈ અને સમ્યક દર્શનને પામે છે. તો પામે સમકિતને અને વર્તે અંતરશોધ, અને પછી એ સમકિત જેવું એને તત્વનું શ્રદ્ધાન થયું, તત્વની ઓળખ થઈ, દેહથી ભિન્ન આત્મ તત્વનું ભાન થયું કે તરત જ જીવની આખી ચર્યા છે એ બદલાઈ જાય છે. અને એની અંદર શુદ્ધ સમકિત એ કરણ લબ્ધિ એ અપૂર્વ કરણની અંદર એ જીવ પ્રવેશ કરે છે, વર્તે સદગુરુ લક્ષમાં જાય છે. હવે એનો સમગ્ર વ્યવહાર આચાર્ય હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ કહે છે એમ, એ તો હવે કાય પાતી છે, ચિત્ત પાતી નથી. કાય પાતી એટલે કાયાથી સંસારમાં પડેલો છે, ચિત્તથી સંસારમાં પડેલો નથી. એની ઓળખાણ આચાર્ય મહારાજ કહે છે કે મોક્ષે ચિત્તમ ભવે તનુ. સંસારમાં એનું શરીર છે અને એનું ચિત્ત મોક્ષમાં છે. પરમ કૃપાળુ દેવે પોતાના ઓળખાણ આપતા દશાના એક પત્રમાં કહ્યું છે આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, અને દેહ કંઈક આ એકબીજાના આભાસે કંઈક ક્રિયા કર્યા કરે છે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. દેહ ભાવ દેખાડવો પાલવતો નથી. મોક્ષે ચિત્તમ ભવે તનુ, દેહ સંસારમાં, ચિત્ત મોક્ષમાં. સ્થિતિ સમજવા જેવી છે. શુદ્ધ સંકેત શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યુ. આવી બીજું પગલું કરણ લબ્ધિનું, શુદ્ધ સંકેતનું, ક્ષાયિક સમ્યક દર્શનનું, એમાં જ્ઞાન છે, સદગુરુના લક્ષ્ય વર્તે છે. સંકેત આવે એટલે જ્ઞાન પણ શુદ્ધપણાને પામે, અને જ્ઞાન જેમ જેમ વધતું જાય તેમ તેમ સંકેત શુદ્ધ થતું જાય. આ બંને કાંઈ એકબીજાના જુદા જુદા નથી, પરસ્પર પૂરક પરિબળો છે. જ્ઞાન અને દર્શન એ આત્માના ઉપયોગમાં સમાયેલા બંને ગુણો. જેમ દર્શનથી જ્ઞાનની વિશુદ્ધિ, એમ જ્ઞાનથી દર્શનની વિશુદ્ધિ થાય. ઘણી વાર એટલું બધું જુદું કરી નાખવામાં આવે છે, દર્શન જુદું, જ્ઞાન જુદું, એ બધું જુદો ગુણ કરો, પણ સહચારી છે, સહચારી છે, સાથે જ ચાલે છે. એટલે અહીંયા એ પ્રકારે એની શુદ્ધ સંકેતની દશાની અંદર એ પ્રકારની સ્થિતિ થાય છે, અને એના કારણે આ જીવ એટલો બધો જ્ઞાનની વિશુદ્ધિ કરતો જાય છે. જ્ઞાનની વિશુદ્ધિ કેમ કે હવે એને દ્રષ્ટિ સમ્યક પ્રાપ્ત થઈ છે, એટલે હવે પ્રાપ્ત થયેલું જ્ઞાન બરોબર અને વર્તના છે સદગુરુના લક્ષની, એ વર્તના હોવાને કારણે એ ત્રીજા સ્વરૂપ ત્રીજા પગલામાં સંકેતના પરમાર્થ સંકેતમાં આવે છે, કે જ્યાં કેવળ પોતાના સ્વભાવનો અનુભવ, લક્ષ અને પ્રતીત, શ્રેણીનું આરોહણ થયું, અનિવૃત્તિકરણના સ્થિતિમાં આવ્યો, અપૂર્વકરણ કર્યું, અનિવૃત્તિકરણ, હવેથી હવે એવી સ્થિતિ આવે છે કે સંસારમાં એના જેટલા દોષ છે એ સમાપ્ત થાય છે, નવા દોષ ઉત્પન્ન થવાની કોઈ વિશેષ આવશ્યકતા સંભવિતતા કંઈ રહેતી જ નથી. આ અનિવૃત્તિકરણ, થયેલો દોષ ફરી ન ઉપજે તે, બંધાયેલું કર્મ ફરી ન બંધાય તે, આ અનિવૃત્તિકરણ છે. કોઈ કાળે હવે એ પ્રકારનો દોષ ઉત્પન્ન ન થાય. પરમાર્થ સંકેત જેવો આત્મા તીર્થંકરે એના જ્ઞાનમાં ભાષ્યમાન છે, તેવું જ આત્માના સ્વરૂપનો અનુભવની અંદર આ જીવ પોતાના શેષ કર્મો છે એ કર્મોને ભોગવતો આગળ વધે છે. શ્રેણીનું આરોહણ છે અને સતત અંતર્મુખ ઉપયોગે એની સ્થિતિ છે, એ નિર્ગ્રંથ બન્યો છે. આ નિર્ગ્રંથ દશામાં સાતમાંથી બારમાં ગુણસ્થાનક સુધીની એવી આખી એની સ્થિતિ શ્રેણી ઝડપભેર આગળ વધી રહી છે. એ આગળ વધી રહી છે, એ આગળની 112 ની ગાથામાં કૃપાળુદેવ કહે છે કે કેવી છે.
વર્ધમાન સમકેત થઈ તાળે મિથ્યા ભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ.
તે સંકેત વધતી જતી ધારાથી હાસ્ય શોકાદિથી જે કંઈ આત્માને વિશે મિથ્યા ભાસ ભાસ્યા છે તેને ટાળે અને સ્વભાવ સમાધિરૂપ ચારિત્રનો ઉદય થાય, જેથી સર્વરાગ દ્વેષના ક્ષયરૂપ વિતરાગ પદમાં સ્થિતિ થાય. આ સંકેત હવે વર્ધમાનતાને પામે છે. એકવાર જેમ પ્રક્ષેપણ અવકાશે યાન એને સ્ટાર્ટ કરી દઈએ અને પછી એકવાર એના બધા ગિયરમાં થઈ જાય એટલે પછી એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને ભેદીને અંતરિક્ષની અંદર ઉડે છે. ગાડી શરૂઆતની અંદર કિક મારવાની અંદર મુશ્કેલી હોય પણ પછી તો ફર્સ્ટ સેકન્ડ અને થર્ડમાં આવી અને જે ગિયરમાં આવે અને હાઈવે પકડાઈ ગયો હોય અને ઓટોબાન રસ્તો હોય સામેથી કોઈ વાહન આવવાની શક્યતા જ ન હોય, પછી પેટ્રોલ પૂરેપૂરું ભરાઈ ગયું છે એની કોઈ ચિંતા નથી, એવો સદગુરુનો બોધ છે, એવી દશા છે, વાહન એવું છે કે જે કોઈ દિવસ ફેલ થાય એમ નથી, એમાં પંચર ન પડે, એની બ્રેક પણ ફેલ થાય નહીં. હવે આ સંકેત ધારી જીવ વર્ધમાન સંકેત થઈ વાયુ વેગે મોક્ષ તરફની ગતિ હાથમાં લે છે. કેવી લે છે શ્રેણીનું આરોહણ? વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ, જે કઈ વચમાં મિથ્યાભાસ આવે બધાને ટાળતો છેદ કરતો એને નષ્ટ કરતો એ જીવ શ્રેણીમાં આરોહણમાં આગળ વધે છે. અદભુત આ ગાથા છે. વર્ધમાન સંકેત થઈ, આમ બોલીએ ત્યાં જ ખબર પડે કે સંકેતની વધતી જતી ધારા સમય સમય અનંત ગુણ વિશિષ્ટ એવો આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. 313 અને 541 માં કહે છે કે સમય સમય અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે. જ્ઞાન દશા વધે, સંયમ પરિણામ વધે. કેવી રીતે વધે? સમય સમયે વધે. આંખના પલકારામાં અસંખ્યાત સમય પસાર થઈ જાય તો એ પાણીના લોઢ જેમ આવે, પૂર જેમ આવે એમ ખબર ન પડે અને કાચી મિનિટની અંદર 20 ફૂટ 25 ફૂટ ભરતીના લોટ ઉછળે જેમ સમુદ્રની અંદર, એવી રીતે આ જ્ઞાનીની દશાના અને સંયમના લોટ ઉછળે છે જ્ઞાનીને. આ સંકિતની દશા વધતી ધારાથી વધતું જાય છે અને તાળે મિથ્યાભાસ. જેટલા અનાદિ કાળના મિથ્યા આભાસ, શોક, ભય, હાસ્ય આ બધા અનેક પ્રકારના જે વિભાવ હતા એ બધા વિભાવ ભાવ બધા ટળે છે. વિનાશી અશુદ્ધ અન્ય એવા ભાવને વિશે હર્ષ શોક સંયોગ ઉત્પન્ન થવો, ઇષ્ટ અનિષ્ટપણાના ભાવ થવા, અનિત્ય ભાવમાં રક્તમાનપણું રહેવું, આવા બધા મિથ્યા ભાવને ટાળે છે. આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ, તે જ યથાખ્યાત ચારિત્ર છે. ઉદય થાય ચારિત્રનો, હવે એને યથાખ્યાત ચારિત્રનો ઉદય થાય છે. આત્માનું જેવું સ્વરૂપ છે તેવી જ એની વર્તના, જીવ સ્વભાવમાં જ વર્તે છે, આને યથાખ્યાત ચારિત્ર કહ્યું છે. જ્ઞાન દર્શનનું ફળ યથાખ્યાત ચારિત્ર. જો આ જ્ઞાન અને દર્શન આ બંનેની ધારા જાગી છે એટલે એનું ફળ કૃપાળુદેવ કહે છે યથાખ્યાત ચારિત્ર છે અને તેનું ફળ નિર્વાણ છે, તેનું ફળ અવ્યાબાદ સુખની પ્રાપ્તિ છે. આ વિતરાગ પદમાં આ જીવનો વાસ થાય છે અસંગ સ્વરૂપે, એવી સ્વભાવ દશા આ વિતરાગ પદ ઉત્કૃષ્ટ સંયમમાં સ્થિત છે. અબંધ અવસ્થાની અંદર જેનો પ્રવેશ છે આ વિતરાગ દશાનું લક્ષણ છે. વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ. જે શિષ્યને પોતાની દશાના કારણે, પોતાની યોગ્યતાના કારણે, સદગુરુનો બોધનો યોગ થવાના કારણે, જોગાનો જોગ થયો, અપૂર્વ કરણના ભાવ આવ્યા, આત્માનું વીર્ય ઉલસતું ગયું અને ગ્રંથી ભેદ કર્યો, એને પહેલું સંકેત, બીજું સંકેત, ત્રીજું સંકેત, હવેમાં પહેલું ક્યારે આવે ને બીજું ત્રીજું આવા કોઈ ગણતરી નથી, કૃપાળુ દેવે એનું ગણિત આપી દીધું. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, પહેલું પ્રગટે એટલે બીજું પ્રગટે આપોઆપ, ઇટ્સ ઓલ ઓટોમેટિક પ્રોસેસ. આ તો એના ભેદ જ્ઞાનીઓએ વર્ણવા માટે, જીવને બતાવવા માટે કે આનું સામર્થ્ય કેટલું છે એટલે ભેદ પ્રભેદથી માર્ગ કયો છે, બાકી તો અખંડિત ધારા છે. સંકેતની ધારા અખંડિત છે એટલે પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, 751માં ભગવાન કહે છે. બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, ત્રણેય સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. જુઓ, જ્યાં જરાક સમજણની અધુરપ છે ને, ત્યાં એમ કે એવા વ્યવહાર સંકેત ને શું કરવું છે. અમે તો નિશ્ચય સંકેત વાળા, ધૂળમાંથી નિશ્ચય સંકેત થાય તારું? વ્યવહાર સંકેતના ઠેકાણા નથી, શુદ્ધ શ્રદ્ધા નથી, પહેલું સંકેત નથી, જોગાનો જોગ નથી, યોગ્યતા નથી, જ્ઞાન વૈરાગ્ય જેવી દશા નથી જીવની અંદર, અને નિશ્ચયની વાત કરે છે તો એમ પરમાર્થ સંકેત પ્રાપ્ત થતું હશે? વિતરાગ પુરુષે માર્ગનું સ્વરૂપ કીધું છે એ તો સમજ, કોઈ પંડિતે કીધું છે એ નથી સમજવાનું. વિતરાગ પુરુષે શું માન્ય કર્યું છે? ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, કારણ કે એક સંકેત બીજાનું બીજું ત્રીજાનું કારણ છે, એની એ જ કારણની અંદર વિતરાગ પદમાં વાસ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે 751. અને સૌભાગભાઈએ જ્યારે પ્રશ્ન કર્યો આત્મસિદ્ધિ મળ્યા પછી, ત્યારે કૃપાળુદેવે એને પણ 751 ના પત્રની અંદર આ ત્રણેય સંકેતની વાત બહુ અસંદિગ્ધ સ્વરૂપમાં કીધી કે અમે આત્મસિદ્ધિમાં આ ત્રણેય સંકેત કીધા છે, અને આ ત્રણેય સંકેત વિતરાગ પુરુષની સંમતિથી કીધા છે. આ પુરુષને વિતરાગ પુરુષનો જે બોધ હતો ને, તે તો યથા તથ્ય સ્મરણમાં છે. અહીંયા કોઈ કલ્પનાનો વિષય નથી, અનુભૂતિનો વિષય છે. અને ભૂતકાળનું ભવનું જ્ઞાન એને ભૂત ભવ પ્રત્યક્ષ અનુભવ રૂપે જે પુરુષને વર્તે છે, એ પુરુષ આ વાત કરે છે. આ સંકેતની ઉપાસના મુમુક્ષુ જીવે આવી રીતે કરવી જોઈએ, અને સંકેત જોગાનો જોગથી થાય છે. એમાં પહેલું કારણ પોતાની દશા, બીજું કારણ સદગુરુનો બોધ. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ. આવી દશા આવ્યા પછી સદગુરુની ઝંખના થઈ, આવી દશા આવ્યા પછી સદગુરુની ઝંખનાની જૂનણાની ઈચ્છા થઈ, અને પછી મળે તો એ સદગુરુનો જોગ સુહાય, તો પામે સંકેતને. પણ આ જીવ ઘોડાની આગળ ગાડીને જોડવાનો પ્રયત્ન કરે છે, ગાડી આગળ ઘોડો જોડાય, પેલા ગાડી તૈયાર જોઈ, આપણું વાહન બરાબર તૈયાર જોઈ, પછી અંદર આગળ રથ પેલા તૈયાર હોય તો અશ્વને શોધવા જવાય. આજે અશ્વની પાછળ પડી અને આપણા રથનું ઠેકાણું નથી, એકેય પૈડું હલતું નથી, એકેય પૈડું હલતું નથી, એટલે કાં તો પંચર લઈને જ બેઠો છે. જ્યાં જીવો અહીંયા રાગ દ્વેષના પંચર છે. ભાઈ, આનાથી સંકેતની પ્રાપ્તિ ન થાય, જોગાનું જોગ, અને પહેલું સંકેત એનાથી જ બીજું થાય, બીજાની અવસ્થાથી જ ત્રીજું થાય. આ એને અવસ્થાનો વિકાસ છે, આ કોઈ જુદી અવસ્થા નથી કે એક છે ને મૂકી દો, એ પૂરું થઈ ગયું પહેલું, અને હવે બીજાને પકડો, હવે ત્રીજાને પકડો, આવી બધી કોઈ વાત છે? આ તો બધી કલ્પનાના વ્યવહાર છે, આ બધા તર્કના અને કલ્પનાના વ્યવહાર છે. કલ્પનાના વ્યાપારમાં મુમુક્ષુ જીવે પડવું નહીં. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહી સર્વ આભાસ રહિત આત્મ સ્વભાવનું, જ્યાં અખંડ એટલે ક્યારેય પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે, તેને કેવળ જ્ઞાન કહીએ છીએ. જે કેવળ જ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન મુક્ત દશારૂપ નિર્માણ દેહ છતાં જ અત્રે અનુભવાય છે. આત્મસિદ્ધિની અંદર કેટલીક ચમત્કૃતિ છે. મુનિશ્રીએ જે કહ્યું કે બહુ લબ્ધિદાયી વાક્યો છે, ઘણા ચમત્કારિક વાક્યો છે, કેટલાક તો મંત્ર સ્વરૂપ અંદર છે, એમાંનું આ એક ગાથા, ગાથા નંબર 113, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. કેવળ જ્ઞાનની આ વ્યાખ્યા, કેવળ જ્ઞાનનું આ સ્વરૂપ, એક અનુભવી મહાત્મા, એક અનુભવી સંતે જે હું પોતે કેવળ જ્ઞાનનું સ્વરૂપ જોયું છે, જાણ્યું છે, અને લગભગ કેવળ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રહે, આવા કેવળ જ્ઞાનની જેણે અનુભૂતિ કરી છે એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ કહે છે. કે કેવળની જ સ્વભાવનું પોતાના સ્વભાવ સિવાય બીજું કશું જ નહીં, પરની કોઈ માથાકૂટ નહીં, પરની ઉપાધિ તરફ કોઈ લક્ષ્ય નહીં, અખંડ, એની ધારા અસ્ખલિત, એ સ્વભાવ સાથેની રમણતા, એ અભંગ રૂપની અંદર છે, એમાં ક્યાંય એનો ભંગ થતો નથી. ખંડ ખંડિત જ્ઞાન એ કેવળ જ્ઞાનનું લક્ષણ નથી. કેવળ જ્ઞાન સંબંધી 9 પત્રોની અંદર ઉલ્લેખ આવે છે. અને સૌભાગભાઈ ડુંગરસિંહભાઈએ આ પ્રશ્ન કૃપાળુદેવ સાથે બરાબર ચર્ચ્યો છે, અને એ ચર્ચાની અંદર કૃપાળુદેવે એને સમાધાન અદ્ભુત આપ્યા છે. પણ એને કહ્યું છે કે એવી દશા પ્રાપ્ત થયે જીવ આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજશે, કારણ કે આજના શાસ્ત્રોની અંદર જીવ એનું મહત્વ જે રીતે બતાવ્યું છે તે રીતે સમજતો નથી. બાહ્યલક્ષી મહાત્મ્યથી કેવળ જ્ઞાનને સમજીને બેઠેલો જીવ કે એનું જ્ઞાન કેટલું, ત્રણ કાળ, ત્રણ લોક, બધા જ પદાર્થ અને એની બધી જ અવસ્થાઓ, બધા પર્યાયને જાણે તે, પણ નિજને જાણે કે ન જાણે. અને આવી એને એક મહાત્મ્ય બતાવવા માટે જ્ઞાનની તાકાતનું, એની સમર્થતાનું મહાત્મ્ય, પણ એ સમર્થતાનો ઉપયોગ ક્યાં? સ્વભાવમાં. ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન નિપજે, પ્રગટે, એમ કૃપાળુદેવે એની હાથ નોંધમાં લખ્યું છે. એટલે અહીંયા કહ્યું છે કે આત્મા અત્યંત સહજ અવસ્થા પામે તે જ્ઞાન, અને જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે કેવળ જ્ઞાન. આત્માને ક્યારેય પણ વિકાર ન ઉપજે, રાગ દ્વેષ પરિણામ ન થાય, ત્યારે જ કેવળ જ્ઞાન કહેવાય. આત્મા પણ કેવળ ઉજાગર અવસ્થા વર્તે. આવી સ્થિતિ જ્યારે જીવની થાય, માત્ર પોતાના સ્વરૂપની અંદર જ એ લીન છે, સંલીનતા એને કહે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રજી મહારાજ એને યોગશાસ્ત્રના 12માં પ્રકાશમાં અમનસ્કતા કહે છે. મનનો યોગ સમાપ્ત થઈ જાય. પરમ કૃપાળુદેવે અંતિમ સંદેશમાં એ વ્યવહારને ગાયો છે.
આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આસંસાર, અંતરમુખ અવલોકતા વિલય થતા નહીં વાર.
જ્ઞાની પુરુષોએ કેવી કરુણા કરી છે. સમદેશમાં તું આવ્યો, તારી છાયા સમાઈ જાય છે. સૂર્ય ને તારું ઉભા રહેવામાં જ્યાં 1 ડિગ્રીનો તફાવત હશે તો પણ તારી છાયા પડશે, કાયાની છાયા, પણ બરાબર મધ્યમાં હશે તો છાયા જાય સમાય. એમ આ જીવ સ્વભાવમાં હશે, ન રાગમાં ન દ્વેષમાં. તો કે છે મન સ્વરૂપ પણ જાય, અને મન સ્વરૂપ ગયું, વિકલ્પો સમાપ્ત થયા. કારણ કે વિકલ્પથી સંસાર ઉપજે છે, અને આ વિકલ્પ જો અંતર્મુખ થયો, આ અંતર્મુખતા તૂટી ગઈ તો વિકલ્પ પ્રારંભ થયો. અંતર્મુખતા જો તૂટી ગઈ અને બહાર ઉપયોગ લ્યો કે જગત કેમ ચાલે છે, કયો પદાર્થ કેવી રીતે છે, કેની શું પર્યાય છે, ભૂતકાળમાં શું હતી, ભવિષ્યમાં શું થવાની છે, આ ઉપાધિનું કામ કેવળ જ્ઞાનીનું નથી, એ તો એના સ્વરૂપમાં સ્થિત છે. અમનસ્ક યોગની અંદર એ સ્થિત થયા છે. એને ભગવાને આવી સ્થિતિ પ્રાપ્ત થાય તો પ્રભુ એની ફલશ્રુતિ શું? આવી અંતર્મુખતા, આવું કેવળ જ્ઞાન જે જીવને પ્રગટે, તો કે છે દેહ છતાં નિર્વાણ. આ જૈન દર્શન અધ્યાત્મના છ દર્શન અને એના અનેક પેટા દર્શન, બધા દર્શનની અંદર મોક્ષની કલ્પના મર્યા પછીની છે. ભાઈ, આપ મુવા વિના સ્વર્ગે ન જવાય તો મોક્ષે ક્યાંથી જવાય? મરવું પડે. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ વિતરાગ વિજ્ઞાનનું એક અદભુત રહસ્ય એક અર્ધા ચરણમાં મૂક્યું કે દેહ છતાં નિર્વાણ, નિર્વાણ માટે મરવાની પણ કોઈ ત્યાં શરત મૂકી નથી, પણ શરત મૂકી છે મન મરી જાય જેનું, એનું દેહ છતાં નિર્વાણ. નિર્વાણ શબ્દનો અર્થ ફરીથી દેહનું ધારણ કરવાપણું ન રહે તેવી આત્માની અવસ્થા, ચરમ શરીરીપણું, અશરીરી ભાવ, આ નિર્વાણ છે. એ દેહ છતાં પ્રાપ્ત થાય છે, કારણ કે હવે ફરીથી દેહ ધારણ કરવો પડે એવો કોઈ સંયોગ ઉપસ્થિત થશે નહીં, એવું કોઈ કર્મ આયુ કર્મનું હવે બંધાશે નહીં, નામ કર્મ બંધાશે નહીં, ગોત્ર કર્મ હવે નવું બંધાશે નહીં, વેદનીય હવે નવું બંધાશે નહીં. જે કઈ કર્મો પૂર્વે બાંધેલા છે તેની સ્થિતિ ક્યાં સુધી? આયુષ્ય દેહ છે ત્યાં સુધી, દેહનું આયુષ્ય ત્યાં, કેવળ જ્ઞાન પછી પણ આ જે ચાર અઘાતી કર્મો છે એનું આયુષ્ય દેહ વર્તે છે ત્યાં સુધી. બળી સિંદરી વત આકૃતિ માત્ર જો, ભગવાને એનું સ્વરૂપ કીધું કે આ કર્મો કેવા છે? લૂલા, લંગડા, પાંગડા, નિર્મળ, સત્વહીન, એ તો બળેલી સિંદરી જેવા છે. એનો આકાર હોય એ કર્મનો, પણ એમાં તાકાત ન હોય, એક સિંદરીથી કઈ બાંધી શકાય નહીં. એમ હવે આ કર્મ બળેલી સિંદરી જેવા આ ચૈતન્યને બંધ આપી શકે એવી એની અવસ્થા નથી. આયુષ્ય મટીએ મટીએ દૈહિક પાત્ર જો, આયુષ્ય પૂરું થશે એટલે આ કર્મો તો વયા જવાના, અને ત્યાર પહેલા જે કર્મો હતા એને તો નાશ કર્યો છે એને, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ ચાર ઘાતી કર્મો છે એ તો નાશ કર્યો છે. હવે એને કેવળ જ્ઞાન પ્રગટ્યું છે તો ભગવાન કહે છે કે દેહ છતાં નિર્વાણની અવસ્થા છે, દેહ હવે એના માર્ગમાં બાધક નથી, કારણ કે આત્માને બંધન આપી શકે એવું એક પણ કર્મની કોઈ સત્તા હવે વિદ્યમાન રહી નથી. વિભાવ યોગ જ્યાં સમાપ્ત થયો અને સંપૂર્ણ અખંડિત અક્ષય અભંગ એવો જ્યાં સ્વભાવ યોગ પ્રગટ્યો, ત્યાં કર્મબંધની અનાદિકાળથી જે અનંત કર્મનો વ્યવસાય આત્મા હતો એ સમાપ્ત થયો. દેહ છતાં નિર્વાણ, જીવને પોતાને જ ખબર પડે, જે ગાંધીજીએ પ્રશ્ન કર્યો હતો કે જીવતા કોઈને ખબર પડે મુક્ત થાય? ખબર ક્યાં પડે જીવતા મુક્ત થઈ ગયા? અહીંયા તો બધા જ કેવડીઓ, અનંતા કેવડીઓ અને અનંતા અરહંતો જીવતા મુક્ત થયા છે. દેહધારીપણું હોવા છતાં પણ દેહથી મુક્ત થયા છે એવું અદભુત જીવન મુક્ત દશાપણું જેને છે, ભવના બીજ અંકુરનો નાશ જેને કર્યો છે તેવી દશા જેણે પ્રગટાવી છે. એટલે જૈન દર્શનમાં નમો અરિહંતાણમનું જે મહત્વ છે ને એનું જે મહાત્મ્ય છે એની તોલે જગતની કોઈ અવસ્થા નથી. એક અપેક્ષાએ સિદ્ધ પદ કરતા પણ અરિહંત પદની અવસ્થાને ઉત્કૃષ્ટ અવસ્થા માની છે, કારણ કે આ જગતની અંદર અનાદિથી આ આત્મા દેહ સહિત જ છે અનાદિથી, અને જ્યારે મુક્ત થવાનો છે ત્યારે એનો જે છેલ્લો દેહ છે, તો અત્યાર સુધી દેહ સહિત આત્મામાં દેહનું જ પ્રભુત્વ જોવા મળ્યું છે, આત્માનું પ્રભુત્વ જોવાનું મળ્યું નથી. આત્મા અરૂપી, અમૂર્ત વગેરે એવો છે. પણ કોઈ એમ પ્રશ્ન કરે કે ભાઈ દેહને આત્મા છે એમ તમે કહો છો, તો એવી કોઈ અવસ્થા ખરી કે બે હોય તો એમને આત્મા દેખાય? આ અરિહંત પદ એ એક એવી અવસ્થા છે કે જેમાં દેહ અને આત્મા બંનેનો સંયોગ હોવા છતાં, સંયોગી સ્વરૂપ હોવા છતાં, આ દેહને બળેલી સિંદરી જેવા જળ પદાર્થને કરી મૂક્યા. જળ અને ચેતનનું સંયોગી સ્વરૂપ હોવા છતાં જળને એના સ્થાને બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. કટ ટુ ધ સાઈઝ, તું તારા માપ મારે, તું તારા ક્ષેત્ર મારે, તારું કામ નથી. અને આવી ચેતના પ્રગટ જીવતી જાગતી ધબકતી ચેતનવંતી આવી ચેતના આવું આત્મા આવો ચૈતન્ય પ્રગટ પ્રભાવીપણે જગતની અંદર ક્યારે જોવા મળે? તો કે હા, જ્યારે આ આત્મા કેવળ જ્ઞાનનું પદ પ્રાપ્ત કરે ત્યારે આ આત્મા તને જીવતો જાગતો જોવા મળે. આવી ચૈતન્ય જ્યોતિ જગતના જીવો અનુભવી શકે, જગતના જીવો એ ચૈતન્ય જ્યોતિનો પ્રભાવ જોઈ શકે. એટલે તીર્થંકરોની જે અદભુત વિભૂતિ મહાત્માઓએ ગાય છે એ બતાવી છે કે આ આત્માનું જ્યારે છેલ્લું અરિહંતનું પદ છે ત્યારે અરિહંત પદમાં જે ઐશ્વર્ય પ્રગટ થાય છે, અરિહંત વિતરાગ પદની જે વિભૂતિ પ્રગટ થાય છે, એવી વિભૂતિ સંસારમાં દેવાધિદેક ઇન્દ્ર એ શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ પદવી છે એમાં પણ છે નહીં. એ ઇન્દ્ર મહારાજા પણ એ પોતાના મુગટ આ સમવર્ષણમાં બિરાજમાન પરમાત્માને નમસ્કાર કરવા લાવે છે. દીપાવે જે મુગટ મણીના તેજને દેવતાના, હે પ્રભુ તું જ્યારે બિરાજમાન છો સમવસણની અંદર ત્યારે આ દેવતાઓનો ઇન્દ્ર છે એ પણ જ્યારે નમસ્કાર કરે છે ત્યારે એની નમસ્કારમાં એના માથાના મુગટમણીમાં આ બહુમૂલ્ય જે ઝવેરાત રત્નો ભર્યા છે એ પણ તારા પગના તેજથી ઝગમગી રહ્યા છે. તારા ચરણમાં નમસ્કાર કરે છે અને તારા ચરણમાં નમસ્કાર કરવાથી આ ચૈતન્યની જ્યોતિ જેમાં પ્રાપ્ત થાય છે અને પ્રતિબિંબ થાય છે જગતના જીવો ત્યારે આ ચૈતન્ય જ્યોતિને જીવે છે. ભગવાન કુંદકુંદાચાર્ય શ્રીએ આ ચૈતન્ય જ્યોતિને એના ભાવ પ્રભૃતની અંદર કહ્યું છે, ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ આ અહો તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. કેવો મહિમા જ્ઞાની પુરુષોએ ગાયા છે! આવા ભગવાન સમર્થ ગીતાર્થ ભગવંતોએ આવો મહિમા ગાયો છે. એ ભગવાન આવી ચૈતન્ય જ્યોતિ પછી તો અદ્રશ્ય છે, અરૂપી છે, અમૂર્ત છે. સિદ્ધ શિલાની જ્યોતિ અમે જોઈ નથી પણ સમવસણની જ્યોતિ તો જગત આખા એ જોઈ છે કે આત્માની શું તાકાત છે, ચૈતન્ય શું દ્રવ્ય છે, કયા એના ગુણો છે. આ તો આખા જગતે જોઈ છે. આવો વિભૂતિ યોગ, આવો ઐશ્વર્ય યોગ સંપૂર્ણપણે જગતમાં પૂર્ણતા એ પ્રગટ થતો હોય તો તે તીર્થંકરને થાય છે. અને એ તીર્થંકર જ્યારે એના સમવર્ષમાં બિરાજમાન છે ત્યારે આચાર્ય ભગવંતો એના ગુણગાનને સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ આ આત્માનું પ્રગટ સામર્થ્ય અદભુત, નજરો નજર, જીવતું જાગતું ધબકતું ચેતનવંતું સામર્થ્ય એવી ચૈતન્ય જ્યોતિ અમે તારા સ્વરૂપમાં જોઈ. અને તે સમયે કે છે એ તો નિર્વાણ પદને પામેલો છે, દેહ છતાં નિર્વાણ. અદ્ભુત વાત આ બધી મહાત્માઓ, આ બધા રહસ્ય ખૂબ સમજીએ. શું ધર્મનું મહાત્મ્ય આપણને વેદાવવું જોઈએ. મહાત્મ્ય વેદાતું નથી એટલે રુચિ આવતી નથી. રુચિના અભાવમાં જીવનું વીર્ય ઉલ્લસતું નથી ધર્મ કાર્યમાં. એને લોક ધર્મ કરવો છે, લોક લજ્જાએ કરવો છે. પ્રતીતીય ધર્મ જયારે થાય કે આજ મારા કલ્યાણનું કારણ છે, હું બાકીના તો બધા ઉદ્યમ અને ઉદ્યોગ કરીશ, પણ જીવના કલ્યાણનું કારણ એક જ છે, વિતરાગના ધર્મની આરાધના, સાધના, ઉપાસના. આ પરમ તત્વની ઉપાસના એ જ ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત. એની ભક્તિમાં ક્યાંય ખામી લાવવી નહીં. પ્રભુ પ્રત્યેની ભક્તિ ન સમજાય તો પણ નિશંકિત બનીને કરવી, સંશયિત ભાવે કરવી નહીં, અર્ધદગ્ધ ભાવે કરવી નહીં, પૂરેપૂરા સમર્પિત ભાવથી આવા પરમાત્મા. એટલે જ ભક્તામર સ્તોત્ર ગાવું ત્યારે આ આત્માની આવા અદભુત સામર્થ્યવંત આત્માની ભક્તિ કરવી. એટલે અજ્ઞાનથી ગણા કે એમાં તો દેહની સ્તુતિ છે. કઈ દુનિયામાં પણ કોઈ આવા જેને કહીને મૂર્ખ અને બેવકૂફ શિરોમણીનો કોઈ આમ તૂટો નથી. જેમ તત્વજ્ઞાનના શિરોમણીઓ જગતમાં થયા છે ને એમ મૂર્ખતાના શિરોમણીઓ પણ આ જગતમાં કઈ અભાવ નથી એનો. એને શું ખબર પડે કે માનતુંગ સુરી આચાર્ય 24 વર્ષની દશા શું, અને એ દશા દેહના ગુણ ગાવા જાય તો દેહની ઉપાસના કરવી હોય તો પોતે હથોડો ન મંગાવે શ્રાવકને લઈને અને તોડવાનો બે. જગતના જીવો જ્યાં સુધી આપણને આ તત્વ ન સમજાય ને ત્યાં સુધી એની અંદર આવી પ્રકારના વિભ્રમ ન કરવા. આ સાધનાનો માર્ગ છે, આરાધના કરવી. આરાધના ન થાય, કદાચ આરાધના ન થાય, આસાધના ન કરવી. આટલું તો થાય કે નહીં આપણાથી? આપણે એક મોટો માર્ગ છે. આ જીવનમાં વિતરાગ ધર્મની આરાધના ન થાય કદાચ આપણાથી. કર્મનું બાહુલ્ય હોય, પુરુષાર્થની મંદતા હોય, અશુભ કર્મનો ઉદય જોર કરતો હોય અને જીવનું સામર્થ્ય ચાલતું ન હોય તો એક વાત તો થઈ શકે છે, ભાઈ તું આ ધર્મની આસાધના કરીશ. માં દેવગુરુ ને ધર્મની આસાધના તારા અનંતાનુમંદી કર્મનું કારણ છે. એક જે સંસારથી તું છૂટી શકતો નથી એના અનંત સંસારનો અનુબંધ કરવાનું કામ મહેરબાની કરીને તું નહીં કરતો. આ પરમાત્માનું શાસન તારાથી સમજાય તો સમજજે, ઉપાસાય તો ઉપાસજે, અને કઈ નહીં થાય તો ભક્તિભાવે કહેજે કે પ્રભુ હું કઈ સમજતો નથી, મારું કોઈ સામર્થ્ય નથી, આપનો પાર પામવાનું એ મારું ગજુ નથી, મારી હેસિયત નથી. અને જ્યાં આપણી હેસિયત ન હોય ત્યાં આપણને અવર્ણવાદ એટલે કે નિંદા ટીકા કરવાનો કોઈ અધિકાર ઉત્પન્ન થતો નથી. આ માર્ગેથી જીવે પાછા વળવું જોઈએ. 18 પાપસ્થાનક માનું આ એક મોટું પાપ છે. આગળ કે છે કે આ જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે જીવને અને દશા એની કેવી છે,
કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાન તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય.
કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગૃત થતા તરત સમાય છે તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતા દૂર થાય છે. શિષ્યે પ્રશ્ન કર્યો હતો, કર્મો કાળ અનંતના. જો શિષ્યના પ્રશ્નના અનુસંધાને જ સદગુરુનું સમાધાન આવે છે કે પ્રભુ તમે જે અજ્ઞાનની વ્યાખ્યા કરી એમાં આ જીવ તો અનાદિકાળથી સમયે સમયે અનંત કર્મનો બંધ બાંધે છે એવું આપ ફરમાવો છો વ્યાખ્યાનમાં, આનો નિકાલ કેદી આવે, આનો અંત કેદી આવે, અનંત કાળે પણ આનો આરો ન આવે આ કર્મને નાશ કરવાનો. આ ભગવાને બીજું ધર્મનું રહસ્ય કીધું કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય. તને સ્વપ્ન કરોડો વર્ષોનું હોય, કરોડો વર્ષોનું, આ સ્વપ્નને દૂર થતા વાર કેટલી? જાગ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. આંખ ઉઘડી એટલે સ્વપ્ન ગયું. 4 કલાકનું હોય, 8 કલાકનું હોય, કુંભકર્ણની જેમ 6 મહિનાનું હોય કે કરોડો વર્ષનું હોય, આપણા બધાને કરોડો, આપણે બધા અત્યારે સ્વપ્નમાં છીએ, કરોડો વર્ષનું હોય. સ્વપ્ન દશા તે અજ્ઞાન છે, અનાદિથી સ્વપ્ન દશાને પ્રાપ્ત થયેલો આ જીવ એનો વિભાવ ભાવ મટાડવા માટે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના કીધી છે. આ સ્વપ્ન દશા જે છે એ બધી જ જૂઠી છે, જૂઠો સંસાર, જૂઠી સંસારની માયા. આપણે પણ સ્વપ્ન દશામાં છીએ કારણ કે દેહાધ્યાસથી આપણું જીવન ચાલે છે. જનક મહારાજાને સપનું આવી ગયું હતું મિથિલા નરેશને, અને સપનામાં ભિખારી થઈ ગયો અને ભીખ માગતો હતો, અને કોઈએ કીધું એ જા અત્યારે સમય નથી ને આમને તેમને ભીખ માગસ વગેરે કઈ ક્રોધ ક્રોકને આવી ગયો, અને ભીખ માગવાનું ચપણિયું છે, ઠીકરાનું પાત્ર એ પડી ગયું, એના ટુકડા થઈ ગયા. આ આર્ત્ર ધ્યાન કરે છે, ઓ માં રાણ નીકળી જાય છે એને, અને જાગી જાય છે. ઘણી ખમા મહારાજાને, ઘણી ખમા મિથિલાધિ નરેશને, ઘણી ખમા. કે છે કે શું થયું, ઓલું ઠીકરાનું ભીખ માગવાનું પાત્ર 4 દિનો ભૂખો હતો, કોઈ ખાવા દેતું નતું, અને માગવાનું સાધન પણ ઓલા એ હારે તોડી નાખ્યું, એના ઉપર તો એને ક્રોધ આવ્યો હતો અને એમાં જાગી ગયો. અને અહીંયા જીવે છે તો આ રાજપાઠ ખમા ખમા વૈભવ મેલ મેલાતો અનુચરો આજ્ઞાધીન સેવકો અને આવી અખૂટ સામગ્રી મિથિલાની. પણ રાજા જ્ઞાની હતા, એને તો બીજે દિવસે દરબારની અંદર એના ગુરુ અષ્ટવક્ર મુનિને પૂછ્યું, અષ્ટાવક્રને, કે ગુરુદેવ એક પ્રશ્ન છે, રાત્રે આવું મને સપનું આવ્યું અને સપનામાં આવી દશા છે, પણ જાગી ગયો ત્યારે ખબર પડી હું તો રાજા છું, મહારાજા છું, અને આ પ્રકારના અઢળક ધન વૈભવનો સ્વામી છું. તો આ બે અવસ્થાની અંદર મારી એક હું ભીખ માંગતો હતો અને મારું ચપણિયું તૂટી ગયું, અને બીજો હું આ જાય ગયો ત્યારે ખમા ખમા થાઉં છું, આમાં સાચું શું? અષ્ટાવક્ર મહા જ્ઞાની હતા, એને કીધું કે હે રાજન, જો પેલું સાચું સપનાની જે તારી અવસ્થા છે એ સાચી તો આ સાચી, તો આ સાચી. સમજાય છે? બોલો કે દેખી તું છે ને હું રાજા છું એટલે હમણાં કહેશે આ સાચી, સાચી ખરી પણ એની શરત શું? જો ઓલું સાચું તો આ સાચું, તો કે એ ક્યાં સાચું હતું? એ તો સપનું હતું. રાજન આપણ એમ આપણને ક્યારે ભાસ થાય કે આપણે જે અત્યારે જેના ઉપર મદાર બાંધીને બેઠા છીએ ને, કે હું આમ છું ને તેમ છું ને આટલા બંગલા છે ને આટલા પ્લોટ છે ને આટલો જમીનના આટલા પ્લોટ છે ને આટલી ગાડીઓ છે ને આ બધું સપનું છે? કારણ કે આપણે આપણું સપનાનું કોઈ દિવસ કોઈ જ્ઞાનીને પૂછ્યું નથી, આપણને એવો વિકલ્પ નથી આવ્યો. વિકલ્પ એટલા માટે નથી, આ સાચું છે એમ માનીને જ ચાલીએ છીએ. આ સ્વપ્ન દશા, અનાદિ સ્વપ્ન દશા જીવની છે. એ સ્વપ્ન દશા જ્ઞાની કહે છે કે વિભાવ અનાદિનો છે. સ્વપ્ન દશાનું કારણ અજ્ઞાન, વિભાવ પરિણામ જીવનું, પર પદાર્થ પ્રત્યેની પ્રીતિ, આસક્તિ, મોહ બુદ્ધિ. એક કહે છે કે જ્ઞાન થતા દૂર થાય. જેવું જ્ઞાન થયું એટલે પછી અજ્ઞાન કેટલા વર્ષનું છે, કેટલું છે, આ કોઈ પ્રશ્ન રહેતા નથી. જ્ઞાન થયું એટલે અજ્ઞાન ટળે, પછી અજ્ઞાન કેટલું જૂનું, કેટલું ગાઢ, કેટલા વર્ષ જૂનું, આ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો. આ સિદ્ધાંત બતાવ્યો કે ભાઈ, જ્યારે આત્મા તથા જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતા આગળ જે વિશેષ ભાવે પરિણમે તે વિભાવ છે. કૃપાળુ દેવે વ્યાખ્યાન સારની અંદર કહ્યું છે કે આત્મા પોતાથી જ આગળ જડના સંયોગની અંદર કોઈ ભાવ કરે છે તે વિભાવ છે. સંયોગ વિના પોતાનો જે ભાવ છે તે સ્વભાવ છે. જ્ઞાન જે કામ કરે છે તે અદ્ભુત છે. સ્વપ્નની સ્થિતિ તે વાસ્તવિક નહીં પણ કાલ્પનિક મનોવ્યાપારથી છે. અને આ જે અત્યારે સાયકિસ્ટો છે, મનોવૈજ્ઞાનિકો છે, એ કહે છે કે જીવને સપના શું કામ આવે છે? તો રાત્રિના સમયે પણ એનો કાય વ્યાપાર બંધ છે, વચન વ્યાપાર બંધ છે, પણ મનોવ્યાપાર ચાલુ છે. એ મનોવ્યાપારથી, કાલ્પનિક મનોવ્યાપારથી આ એને સપનાઓ આવ્યા કરે છે. તે નિંદ્રાની અવસ્થા આધારિત છે. જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષણપણું સંભવે. જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, આપણે જાગૃત થતા જઈએ, જ્ઞાન જેમ જેમ આવે તેમ તેમ જાગૃતિ આવતી જાય, સમજણ જેમ જેમ આવે તેમ તેમ પ્રકારનો જીવની અંદર એક અદ્ભુત પ્રકાશ, તે સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરવો. એ પ્રકાશ થતો જાય અને તેના પ્રમાણમાં સ્વપ્ન દશાનું પરીક્ષણપણું, એટલે આપણે જે સ્વપ્ન દશા ભોગવીએ છીએ એનું પરીક્ષણપણું થાય, એના પ્રત્યે ઉદાસીનતા, એના પ્રત્યે આ જૂઠ છે, આ માયા છે, આ આભાસ છે, આ સત્ય નથી, આ વાસ્તવિક નથી, જગત અને જગતના સંબંધોથી સંકળાયેલો હું છું, કોના સંબંધે વળગણા રાખું કે પરિહરું, એટલે જ્ઞાન દશા એટલે અંદરથી કે પરિહર, આ રાખવા જેવા આ રાખા રી એમ પણ નથી. ક્યાં તો વસ્તુ ખતમ થાય અને ક્યાં તો તું ખતમ થા, પણ એનો સંબંધ તો અંત આવે છૂટકો છે, એવું વસ્તુનું સ્વરૂપ છે એમ જ્ઞાનીઓએ અહીંયા એક અવસ્થા બતાવી છે. હવે